રાજા ભોજની યાદ. 17. શેરશાહ સુરી સુલતાનો ચારો ખંડ તપે જસભાનો સિંહ ગાય રેંગહી એક બાટા દોનો પાણી પીહી એક ઘાટા શાહી નોબતો દિવસોથી થંભ્યા વગર બજી રહી હતી. હિન્દી અને ઈરાની તુરાની ને અરબી શરણાઈઓ વિવિધ જાતના સુરથી વાતાવરણને ભરી રહી હતી. દમામા દપ ગારકા નગારા અને મૃદંગ રણસિંગડા જાંઝ અને નફીર જેવા રણવાઘોએ આસમાનને ગજાવી મૂક્યું હતું. અમીર ઉમરાઓના વિજય ઉલ્લાસને પ્રજાના હર્ષ ઉલ્લાસને આજે કોઈ સીમા નહોતી, કારણ કે સૌનો પ્યારો રૈયતના રંજ ગમ પીછાણનારો કિસાનોનો તારણહાર શેરશાહ આજ બંગાળ બિહાર અને જૌનપુરની ગાદી પર બિરાજમાન થતો હતો. ગલીઓ છાંટવામાં આવી હતી, રસ્તાઓ શણગારવામાં આવ્યા હતા. આખા નગરમાં આસોપાલવના તોરણો ને જુદા જુદા પુષ્પોના ઠાટ કરવામાં આવ્યા હતા. મંદિરોમાં મસ્જિદોમાં મહેલોમાં અને ઝૂંપડીઓમાં બબ્બે એક સરખો આનંદ પ્રવર્તો હતો. અફઘાન યુવાનોના જૂથના જૂથ સુંદર સુંદર વસ્ત્રો ધારણ કરીને નાચતા નાચતા ચાલ્યા આવતા હતા. ગોખે ને જરૂખે ચડેલી નગરનારીઓ કેસર કસ્તુરી અને અંબરથી મિશ્રિત ગુલાબજળનો છંટકાવ કરતી હતી. દિશાઓ મધમધી ઉઠી હતી. કાશીથી આણેલા કુમકુમ પગલે પગલે ડોરાતા હતા. કાશ્મીરના કેસર અને મલયગીરીની ચંદન સલાકાઓના કચોરા ભર રંગ જમાવતા હતા. રજત દ્વારા કપૂર હિનાના પમરાટ ભર્યા પુષ્પો ગુલશન ગુલ ઇશ્ક અને સંગીતના સરોદોથી જાણે આ દુનિયા મદહોશ બની ગઈ હતી. ગુલાબજળ અને અત્તરોના છંટકાવનો તો જાણે અષાઢી મેઘ વરસતો હતો. જરી કામરીવાળી ઝરહરથી જુલોથી સુશોભિત સુવર્ણ શૃંખલાથી શોભાયમાન મોટી અંબાડીઓ સાથે ગજસેના ચાલતી આવતી હતી. એની પાછળ રણસુરા યોદ્ધાઓથી શોભતી અશ્વસેના ચાલી આવતી હતી. પાયદળની પલટણો, અફઘાન સેનાઓ, બક્સરિયા બંદૂકચીઓ ધરતી ધ્રુજાવતા ચાલતા હતા. અમીરો ઉમરાવો કારીગરો શિલ્પીઓ સાહિત્યકારો ઝવેરીઓ વેપારીઓ અને નૃત્ય કરનારી સુંદર રમણીઓનો જાણે પ્રવાહ વહી નીકળ્યો હતો. ચંચર ઘોડા પર બેઠેલા આગર પાછળ હજુરિયાઓથી શોભતા સુગંધી પાનના બીડા ચાવતા સા સોદાગરો નજરને બાંધી લે એવા ઠાઠ માઠથી આવતા હતા. સુંદર રત્નજડિત પાલખીઓમાં છટાભરી રીતે બેઠેલા ઉમરાઓ જ્યારે સુગંધી પાંદડાના પંખાથી હવા ખાતા અને મયુર પીંછના વીંજણાથી પાંખો ઉડાડતા અને પડખે રૂપાની પિકદાનીઓમાં તાંબુલની પિચકારીઓ મારતા ત્યારે ભૂતકાળના મહાન વૈભવની ઝાંખી લઈ આવતી એમની આગળ અને પાછળ દેશ દેશથી આવેલા પ્રચંડકાઈ ગુલામો ચાલતા હતા. શાહી દરબારના સમયની જાહેરાત કરતી તોપો ગડગડાટ કરતી ફૂટતી હતી. શાહી સંન્યાસીઓ ફકીર બાવાઓ રસ્તે રસ્તે દુહાઈઓ દેતા ફરતા હતા. ઉમરાઓ બંને તરફ અદબથી ખડા રહી ગયા હતા. છડીદારોએ નેકી પોકારવી શરૂ કરી હતી અને ચોપદારો પોતાની ચતુરાઈનું માપ ચકાસી રહ્યા હતા. પુરાતન ગૌડનગર આજે ફરી એકવાર જુવાનીના સૌંદર્યથી જાગી ઉઠ્યું હતું. એનું સુવર્ણ સિંહાસન અને અમૂલક છત્ર છત્રી ફરીથી સનાથ બન્યા હતા. શાહી નજરાણાની જાણે રેલ ચાલી હતી. પવન વેગી અરબી તોખાર મજરતા માતંગો કાશ્મીરી શાલ પાઘડી ચોકડીઓ વાળા મસરૂના ગંજ જવાહર મંડિત શમશેરો સુંદર કિંમતી ઢાલ પાણીદાર રત્ન માણેક હીરા પરવારા હીરાની ગાલીચાઓ સોના રૂપાના ઢોર ચડાવેલા રણસિંગડા રૂપાના ઢોલ ગુલાબજળથી ભરેલા સીસાઓ અત્તરની સીસીઓ મીનાકામ અને જડવાકામના વાસણો રત્નજડિત કલમદાન હાથીદાંત અબનુસ અરઅર છીપ બિલોરનો ને મીનાકારી વસ્તુઓનો પહાડ ખડકાયો હતો. શાહી મહેલ હકઠઠ્ઠે ભરાયો હતો. થોડી વારે શાહજાદાઓ આવ્યા. સેનાપતિ ખવાસ ખાન આવ્યા. દિલ્હીનો પેલો અજબ ઝવેરી આવ્યો. સૌથી છેલ્લે સિંહની છટાથી ચાલતો આજના આ નાટકનો સૂત્રધાર શેરશાહ આવ્યો. વાજિંત્રો ખૂબ જોરથી વાગવા લાગ્યા. તોપોએ પણ ગર્જરાવ કરી મૂક્યો. છડીદારો અને બંદીજનોએ ગરા વહેતા મૂક્યા. સલામી માટે સૌના હાથ ઊંચા અને મસ્તક નીચા થયા. મુખ પર એક સુંદર સ્મિત સાથે શેરશાહે સિંહાસન પર સ્થાન લીધું અને બધું શાંત થઈ ગયું. શહેનશાહે સાદો છતાં કિંમતી પોશાક ધારણ કર્યો હતો. માથા પર જવાહર મંડિત પઠાણી પાદ પર હીરાનો તોરો લટકાવ્યો હતો. ઉપર હુમા નામના પક્ષીના સુકનવંતા પીંછાવાળી કલગી એણે મૂકી હતી. હીરા અને સોનેરી જીકથી ભરેલો મોતીનો જામો અને પગમાં ઈરાનના ઉત્તમ કારીગરે બનાવેલા ઉપાનહ જોડા ધારણ કર્યા હતા. રાજ્ય અભિષેકની વિધિઓ દબદબાભરી રીતે શરૂ થઈ અને એવી જ રીતે સમાપ્ત થઈ. અત્યાર સુધી સુખ દુઃખના દિવસોમાં મદદ કરનારાઓને ખિલત પોશાક ઇનામ આપવામાં આવ્યા. આ પછી દરબારના મોટા વિદ્વાનો અને ઉમરાઓએ શેરશાહને અલ સુલતાન ઉલ આદિલના બિરુદથી નવાજતા સભાએ હર્ષના પોકારોથી એને વધાવી લીધો. આ હર્ષના પોકારોને શાંત પાડતો શેરશાહનો મોટો અને રૂવાબ ભર્યો અવાજ ગુંજી રહ્યો. એ બોલતો હતો, હું ઈમાન લાવું છું એકમાત્ર અલ્લાહ પર અને તેના ફિરસ્તાઓ પર અને તેની ધાર્મિક કિતાબો પર અને તેના પૈગંબરો પર અને છેવટે કયામત આવવાની છે તે પર અને માણસના ભલા બુરા અને અલ્લાહ તાલાનો કુલ મુખત્યાર છે તે ઉપર અને મરણ પછી કયામતના રોજ ઇન્સાફ સારું ઉઠવાનું છે તે પર ઈમાન લાવું છું. હું એ પર ઈમાન લાવું છું કે ફિરસ્તાઓને પ્રકાશમાંથી જીનને અગ્નિમાંથી અને માણસ જાતિને ખુદાએ માટીમાંથી સર્જી છે. એ ચુસ્ત ઇસ્લામ ધર્મના પૂજારી તરીકે હું ઇસ્લામમાં યકીન ધરાવનારો છું, પણ તેથી એમ માની નથી લેવાનું કે હું હિન્દુઓનો વિરોધી છું. અલ સુલતાન ઉલ આદિલનું આજે મેં સ્વીકારેલું મારું બિરુદ એક ઇન્સાફપ્રિય બાદશાહનું છે. બિન ઇસ્લામી પ્રજાને મારી હુકુમતમાં પૂરેપૂરો ન્યાય અને ઇન્સાફ મળશે. એક બાદશાહની ફરજ એક રાજાનો ધર્મ છે કે સૌ વફાદાર રૈયતને એક સરખી રાખવી. કોઈ મુસલમાન હિન્દુને જાનમાલનું નુકસાન કરે કે કોઈ હિન્દુ મુસલમાનને હાનિ પહોંચાડે બંનેને માટે શેરશાહના શાસનમાં શિક્ષા છે. કોઈ જાતનો ધર્મને નામે જુલમ મારા રાજ્યમાં ચાલી શકશે નહીં. કાફીરોની કતલને નામે કોઈ હત્યાકાંડ મારે ત્યાં રચી શકશે નહીં. કોઈ ઇમામ કે મૌલવી પણ આવી હિંમત ભીડશે રાજદંડ તેને પણ શિક્ષા કરતા અટકાશે નહીં. સૌ સૌનો ધર્મ શાંતિથી પાળો. જબરજસ્તીથી ઇસ્લામમાં લાવવાની પ્રથા અનિષ્ટ છે અને તે બંધ કરવામાં આવે છે. હિન્દુ તિથિ અને તહેવારો છૂટથી ઉજવાય. હોળી દિવાળીની ઉજવણી ઇસ્લામી તહેવારોના જેવી જ થાય. હિન્દુઓ બુદ્ધપરસ્ત કોમ છે. ઇસ્લામ બુદ્ધપરસ્તીનો સખત વિરોધી છે, પણ મારી વફાદાર રૈયતના દરજ્જાથી તેઓ તીર્થયાત્રા કરી શકશે, પાલખીમાં બેસી શકશે, એમના મંદિરો તરફ આંગળી પણ ઊંચી કરવામાં નહીં આવે. મુસલમાન અને હિન્દુ બંનેને શાહી ચાકરી બક્ષવામાં આવશે. આ બે પ્રજા શેરશાહની બે આંખ સમાન છે. જકાત એક ચુસ્ત મુસ્લિમ માટે ફરજ છે. દાન ધર્મ હિન્દુઓમાં મોટો છે. આ માટે શાહી ખજાનામાંથી પ્રત્યેક વર્ષે 1,80,000 મોરો ગરીબોને ભેદભાવ વગર વેચવામાં આવશે. હર્ષની કિકિયારીઓથી દરબાર ગાજી ઉઠ્યો. શેરશાહે પોતાનું વક્તવ્ય ફરી જારી કર્યું. ગાય અને વાઘ એક આરે પાણી પીવે એ મારા ખ્યાલાત છે. બખડો નહીં, લૂંટફાટ નહીં, જોર જુલમ નહીં, અત્યાચાર અનાચાર નહીં. સવાશેર સોનું માથે મૂકીને જતી અપંગ ડોસીને પણ કોઈ લૂંટી ન શકે, લૂંટવાની હિંમત ન કરી શકે એવા બંદોબસ્તનો હું હિમાયત છું. ગુનેગાર પછી ભલે એ મારો પુત્ર હોય તો પણ ગુનાની માફી હું સમજ્યો નથી. ગુનાની સજા એવી ભયંકર થશે કે ગુનેગાર નામ સાંભળીને કાંપી ઉઠશે. સજાના વિધાનમાં મને મારા ઉલેમાઓ અને શેખ માફ કરે કે મેં શરિયતના બંધનોથી મારી રાજકાજની કિતાબને મુક્ત કરી છે. રહનુમાઈના નવા ધોરણે મેં કાનૂન અને આઈન બનાવ્યા છે. કારણ સ્પષ્ટ છે. મારી નજરે અદલ ઇન્સાફ એ રાજરક્ષાનો ઉત્તમ ઉપાય છે. નિર્દોષ નબળા પોચા અને પીડીને તથા અત્યાચારી સબરોની પીઠ થાબડી હું કદી પણ ન્યાયભ્રષ્ટ નહીં થાઉં. મારું તમામ રાજ્ય જુદા જુદા પરગણાઓમાં સુબાઓમાં વેચી નાખવાનો મેં ઈરાદો કર્યો છે. દરેક પરગણામાં પ્રાંતમાં બે અમલદાર રહેશે અને આ અમલદારોને માથે એમના પરગણાના વહીવટનો ભાર રહેશે. દીવાની મામલાઓ મુનસફ પતાવશે, ફોજદારી મામલા સિકદાર પતાવશે. ગામડાની પંચાયતોને કાયમ રાખવામાં આવે છે. તેઓ તેમનું ઘર મેરે પતાવટનું કામ કર્યા કરે. આવા અનેક પરગણાની એક સરકાર બનશે. આ સરકારમાં વડો સિક્કદાર અને વડો મુનસફ રહેશે. આ બધા અમલદારોએ રાજા અને પ્રજા વચ્ચેના સંબંધો સારા અને એખલાસ ભર્યા કરવાના રહેશે. આ બધા અમલદારોની બે બે વર્ષે બદલી થશે. તેમણે રૈયતની ખબરગીરી, અનાથ અપંગ વિધવાઓની મદદ, વિદ્વાનોને ઉત્તેજન આપવાની કામ પણ કરવાના રહેશે. આ દુનિયામાં ભલું નામ અને પેલી દુનિયામાં સ્વભાવને સારો બદલો મળે એવું કૃત્ય તેમણે તેમના માટે અને તેમના સુલતાન માટે કરવાનું છે. મહેસૂલ અને માલગુજારીમાં હું ચોક્કસ નિયમન મૂકવા માંગુ છું. મારી રૈયત ખોટી રીતે હેરાન ન થાય. મારા રાજ્યનો કિસાન એની જમીન છોડી ન દે અને ખેતી બંધ ન કરે તે માટે આ બાબતમાં તમારો બાદશાહ ખાસ રસ ધરાવે છે. સૈનિકોને પગારને બદલે અપાતું મહેસૂલ, સેનાનાયકોને પગારને બદલે અપાતી જાગીરો, આ તમામ પ્રથાઓ રૈયતનું લોહી ચૂસી જાય છે. મહેસૂલ માટે ન્યાય અન્યાયનું ધોરણ સચવાતું નથી. જોર જુલમ પણ થાય છે. આ માટે દર સાલ જમીનની માપબંધી કરવામાં આવશે. એના ઉપરથી માલગુજારી નક્કી થશે, સરકાર ચોથો ભાગ લેશે, છતાં દુષ્કાળ કે બિન વર્ષ વખતે રાહત પણ અપાશે, મહેસૂલ રોકડામાં કે ભાગ બટાઈ જિન્સીમાં આપી શકાશે, આ બાબતમાં સીધો સંબંધ બાદશાહ સાથે પણ પ્રજા રાખી શકશે, વેપારને ખાસ ઉત્તેજન અપાશે, અફઘાન સરહદના ઘાટો દ્વારા બુખારા અને સમરકંદ બલખ અને ખુરાસન ખ્વારીઝ ઈરાન અને હિંદ એ સૌ વચ્ચે વેપારી વિનિમય વધારવામાં આવશે, દરિયા માર્ગના દરવાજાઓ પણ ધીરે ધીરે ઉઘડશે, સત્તા વેપારીઓને મદદ કરશે, વેપારીઓ સત્તાને મદદ કરે, રાજ્યના તમામ જકાત ખાતા આજથી રદ થશે, કેવળ વેચાણ અને સીમા પ્રદેશ પર જ જકાત લેવામાં આવશે, વેપારીઓની આવ જાવની સગવડ માટે ચોકીઓ રસ્તાઓ ધર્મશાળાઓ વાવ કૂવાઓ બંધાવવામાં આવશે, બધી ધર્મશાળાઓમાં હિન્દુ તેમજ મુસ્લિમો માટે ખાવા પીવાની અલગ અલગ વ્યવસ્થા રહેશે, સિક્કાઓમાં પણ ફેરફાર કરીને એક જ સરખું ધોરણ રાખવામાં આવશે, એ ટંકસારો મુક્કર માપના રૂપિયા અને ચલણી નાણાં બનાવશે જે રાજ્યના સગરે સ્થળે ચાલશે, આ રૂપિયાની એક બાજુ સ્વસ્તિકની છાપ અને બીજી બાજુ અમારું નામ રહેશે। મારા વાલા પ્રજાજનો, એક કહેવત છે કે યુદ્ધને દિવસે જે તને સહાય કરે તેને આખી પૃથ્વી આપી દે તો પણ ઓછી છે, મારી વિજયી સેનાની નિમણૂકો મારા હસ્તક જ થશે અને તેઓને રોકડ વેતન અપાશે, ઇતિહાસમાં અજોડ એવી મારી અફઘાન સેના, મારા રાજપૂત સૈનિકો, મારું તોપખાનું, મારા બંદૂકચીઓ આજે નામાંકિત બન્યા છે, શિસ્તનો હું પુજારી છું, સેનાનો પ્રત્યેક આદમી વિવેકી અને ઇન્સાનિયતવાળો રહે, એ જ્યાંથી પસાર થાય ત્યાં પ્રજા આબાદ થવી ઘટે, સારી સુજજ સેના કોઈપણ સેનાના ભાઈચારાને યોગ્ય છે, કુરબાન થવાની તમન્ના, જેહાદ કરવાની તાકાત, ઇબાદત કરવાની તાલાવેલી અને ભાઈચારાની તીવ્ર ઈચ્છા, આ સારી સલ્તાનતની અને સુગઠિત સૈન્યના લક્ષણો છે, મારી સમસ્ત રૈયતને તાલીમ મળે તેવી મારી ઈચ્છા છે, આ માટે મદ્રેસાઓ અને નિસારો ઠેર ઠેર ખોલવામાં આવશે, સારા વિદ્યાર્થીઓને વજીફા પણ આપવામાં આવશે, શિલ્પીઓ અને હુનરીઓના તો અમે શોખીન છીએ, ઈરાન ખુરાસાનના હુનરમંદ કારીગરોને તેડા મોકલ્યા છે, હિન્દના પ્રસિદ્ધ શિલ્પીઓને આમંત્ર્યા છે, ઇમારતો બાગ બગીચાઓ મસ્જિદો મકબરાઓ મહેલો ફુવારાઓ જરાશયો વગેરેની રચનાઓ ચાલુ કરવાની છે, ખંડેરોને સજીવન કરવાના છે, આજે તોપોની દુનિયામાં હિન્દુસ્તાનના કિલ્લાઓ નાકામયાબ ઠર્યા છે, એને નવેસરથી પોલાદ જેવા બનાવવાના છે, એક સાચી સહેનશાહત આદર્શ રાષ્ટ્ર સર્જવાની આજની આપણી નેક હિમાયત છે, એમાં તમારો સૌનો સાથ મળશે એવો ભરોસો રાખું છું, બાકી રાજ્યની નિત્યતા અને શાશ્વત ચક્રવર્તીપણું કોઈને કદી પ્રાપ્ત થયું નથી અને થશે નહીં, હંમેશ સુધીનું રાજ્ય પદ અને સદા ટકે એવી બાદશાહી તો એક માત્ર અલ્લાહની છે। બંગાળના શાહે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું, આ પછી બધા અમીર ઉમરાઓએ પોતાની વફાદારીના સોગંદ લીધા, આખી સભા એક વાતે અચંબો પામતી હતી કે પોતાના સુલતાનનું મુખ બોલતા બોલતા વારંવાર પેલા દિલ્હીના ઝવેરી પ્રત્યે ખેંચાતું હતું, ઝવેરીની મુખમુદ્રા પર અત્યંત પ્રસન્નતા છવાયેલી હતી અને વારે વારે સુલતાન સામે જોઈને સહેજ મલકાતો કે જરા જરા હસતો, પણ સૌથી વધુ તાજુબી એ વાતની હતી કે સુલતાના સંપૂર્ણ વક્તવ્યમાં એની બહાદુરી વિશે લેશ માત્ર ઉલ્લેખ નહોતો. લોકો વાત કરતા કે આ મિત્રોની જોડી અજબ છે, પ્રકાશ અને પડછાયાના જેવો બંનેનો સંબંધ છે, વગર કહે વગર પૂછે કંઈ કંઈ દંતકથાઓ એ વિશે પ્રચલિત હતી. મધ્યાહનનો દરબાર ભપકારી રીતે પૂર્ણ થયો. સાંજ ઠેર ઠેર મહેફિલો અને મિજલસો નાચગાન તાનના જલસાઓમાં આથમી, રાતે રોશની અને આતશબાજી આખા શહેરની રોનક પલટી નાખી. ગલીએ ગલીએ, મોહલ્લે મોહલ્લે, બાગે બાગ, મંદિરે મંદિર, મસ્જિદે મસ્જિદ, ઘેર ઘેર હર્ષના પોકારોથી ગાજી ઉઠ્યા. છેલ્લા કેટલાય વર્ષોથી પ્રજાએ આવો રાજા નિરખ્યો નહોતો. પહેલે જ પગલે કેટલી દિલ દિલાવરી! આજ સૌને સહેજે રાજા ભોજની યાદ ઉગી આવતી હતી. ભોજ જેવી કદરદાની અને એના જેવી જ સુરવીરતા. મોડી મોડી રાત સુધી હોંસીલા પ્રજાજનો હજી આતશબાજી અને મહેફિલો જમાવી રહ્યા હતા ત્યારે કિલ્લાના બુરજ પર ફરતા પ્રણ પુરુષો આ બધું ભરી નજરે નીરખી રહ્યા હતા. સૌથી આગળ ચાલનાર સુલતાન શેરશાહ અને દિલ્હીના ઝવેરી હતા. પાછળ વીર સેનાપતિ ખાવસખાન હતો. શાહજાદા આદિલશાહ અને જલાલખાન હમણાં જ આરામ લેવા ગયા હતા. આકાશી તારાઓ વ્યોમ પર કંઈ કંઈ ભરતકામ કરી રહ્યા હતા. ઠંડો વાયુ સૌના દેહને સુખ સ્પર્શ પહોંચાડી રહ્યો હતો. ધીરે ધીરે રાત વધતી ચાલી અને કૃષ્ણ પક્ષની રાતના પાછલા પહોરે ઉગનારો ચંદ્રમા પણ આકાશમાં ચમકી ઉઠ્યો. ચંદ્રના પ્રકાશમાં નાતી ત્રિપુટી થોડી વારે વિખરાઈ. સુલતાન શેરશાહ પોતાના શયનખંડ તરફ ચાલ્યો. આજે રાજમહેલની શોભા અવર્ણનીય હતી. એનો ગોખે ગોખ, મહેરાબે મહેરાબ નવી રૂપ શોભા ધરી બેઠા હતા. ગુંબજો તો જાણે આકાશનું પેટાર તોડવા ઊંચે ઉઠ્યા હતા. આકાશ દીપકો સિતારાની જેમ ચમકતા હતા. અનેક બંદીઓ ખાજે સરાઓ તાર તાર લુંડીઓ ચારે તરફ બંદોબસ્ત જાળવતા હતા. દક્ષિણની બારીઓ વારો હવામાન ભર્યો ઓરડો શયનખંડ તરીકે સુસજ્જ કરવામાં આવ્યો હતો. દૂર દૂર સુધીના મેદાન ખેતરો અને સરિતાના વહેતા રૂપેરી જર દ્રષ્ટિગોચર થતા હતા. બારી ઉપર પડેલા જરીકામના પડદા વાટે અંદર પ્રવેશતો તોફાની પવન અનેક દીપકોના તેજથી જરહરા હાંડી ઝુમ્મરોને ડોલાવતો હતો. એની પાછળ ચૂપકે ચૂપકે આવતા ચંદ્રકિરણો કવિ હૃદયને જાણે અજાણે ડોલાવતા હતા. ઇત્રના દીપકો કપૂરના જલતા સમાધાનો ધૂપની અગરદાનીઓ અને શરબતોના જામ મનને મસ્ત બનાવતા હતા. સુલતાને ક્ષણભર ખંડમાં આંટા માર્યા. મસ્તકને દુખાવતો તાજ અને શરીરને થકવી રહેલો જરિયાની જામો ઉતારી અર્ઘા કર્યા. દક્ષિણના તોફાની વાયુ સાથે એના માંકડિયા વાર ગેલ કરી રહ્યા. સુલતાન બારી વાટે દૂર દૂર સુધી નજર નાખી રહ્યો. ફરીવાર વિચારમાં ઉતરી ગયો. સ્વપ્ન સિદ્ધિનો આ સ્પષ્ટ ન જાણે ક્યાં ક્યાં મનસુબા ઘડી રહ્યો હશે. ખંડનું દ્વાર ઉગાડવાના અવાજે એની વિચાર નિંદ્રા તોડી કોઈ રેશમી બુરખામાં છુપાયેલ સ્ત્રી બે મજબૂત દાસીઓ સાથે આવતી હતી. આવનાર એક સુંદર સ્ત્રી હતી, છતાં એના નમણા ચહેરા પર ગ્લાની સ્પષ્ટ દિશી આવતી હતી. છતાંય કલંકી ચંદ્રની જેમ એનો સહેજ મુરઝાયેલો ચહેરો રૂપછટાથી ચમકી રહ્યો હતો. જાપ નહા તાજપોશીની મુબારક રાતની એક સુંદર ભેટ. સુલતાન ક્ષણભર કંઈ ન બોલ્યો. એ એકી ટસે આવનાર સ્ત્રી સામે નિહારી રહ્યો. મનમાં મોહ જન્માવે એવું સૌંદર્ય ત્યાં છલકાતું હતું. એમાંય સુલતાન તો એક વારનો શાયર કવિ હતો, અનાર જેવા હોઠ, આસમાનના તારા જેવા નયન તારા, મદભરી કારી કારી ચિતવન, કોઈ તુષાતુર શરાબી જેમ શરાબના છલ્લો છલ જામને એકી ટસે જોઈ રહે એમ ક્ષણભર એ રૂપ રાશિ સામે જોઈ રહ્યો. બીજી ક્ષણે સાવધ થઈ એણે ધીરેથી કહ્યું, બાંધી, ખૂબસૂરતીનો આ ખજાનો ક્યાંથી આવ્યો? ગરીબ પરવર બક્સરના રણ મેદાન પરથી. કોઈ મોગલની ઔરત છે? હાજી, આગ્રાના બાદશાહ હુમાયુની બેગમ છે. આપના અમીર ઉમરાઓએ આ ભેટ બહુ જતનથી આણી છે. શાબાશ બાંધી, મારા સુરા અમીરોએ રણ મેદાન પરથી અજબ વસ્તુ હાંસલ કરી. એ અમીર ઉમરાઓને બોલાવી લાવ. બંને બાંધીઓ કાંઈ ન સમજી એ હુકમનો અમલ કરવા ઝડપથી બહાર ચાલી ગઈ. ખંડ નિર્જન બન્યો. ચંદ્રકિરણો બારી વાટે ગેલ કરતા હતા અને સુંદર પવન લહેરિયા ખાતો હતો. એવા ખંડમાં એક જ સ્ત્રી અને એક જ પુરુષ સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવે, પણ સ્ત્રી ધ્રુજી રહી હતી. બેન, ધ્રુજીશ નહીં, શેરશાહ શરાબની જેમ પરાઈ ઔરતોને પણ સ્પર્શ કરવા માટે નાલાયક સમજે છે. હું જાણું છું, ખૂબસૂરતી બહુ સારી બલા બને છે જ્યારે એ કોઈ જાલિમને ભેટે છે. સુંદરી, તમે કોઈએ સતાવી તો નથી ને? શબ્દોમાં ભરોસો આવે એવી આર્દ્રતા હતી. ધ્રુજતી સ્ત્રી કંઈ વિશ્વાસ કરી શકી નહીં. જાસૂદના કુમરા ફૂલની જેમ એ ભયથી દોરી પડતી જતી હતી. બાદશાહ હુમાયુ ભલે મારો દુશ્મન હોય, પણ એના બીબી બચ્ચા મારા દુશ્મન નથી. ઔરત એક નિરાધાર સ્ત્રી શેરશાહનું પહેલું સંરક્ષણ પામે છે. ગાય અને બકરી એક આરે પાણી પીવે એ તો મારો આદર્શ છે. પછી શું, ગાયની કતલ મારા જ હાથે હું જ કરીશ? બેગમ સાહેબા, આ ઘર તમારા ભાઈનું સમજજો. કાલે શાહી સવારો તમને આગ્રા પહોંચાડશે. બાંધી એક ખંડના દરવાજે આવી પ્રવેશ માટે આજ્ઞા માંગતી હતી. અમીર ઉમરાઓ સાથે જ હતા. પ્રવેશની આજ્ઞા આપતા બાદશાહે જરા હસીને કહ્યું, આવો મારા વફાદાર મિત્રો, આ સુંદર ભેટ માટે શેરશાહ તમારો આભારી છે. શહેનશાહ એટલે વિલાસી, બાદશાહ એટલે બે જાતનો આદમી. એની હાથીના દાંત જેવી બહાર દેખાડવાની અને જીવવાની બંને જિંદગી જુદી. એક તરફ એને સલ્તનત અપાવો અને બીજી તરફ આ મદહોશ કરનારી સૌંદર્ય લતાઓ એશ ઉડાવવા આપો. એક તરફ એને જિંદગી આપો, બીજી તરફ એની કયામત લૂંટી લો. સુલતાનનો અવાજ ભારે થયો. અમીર ઉમરાઓ મનમાં મલકાતા મોટી આશાએ આવ્યા હતા. તેઓ તો જુવાનીને રૂપના પ્યાલા ચડાવવામાં ચકચુર સુલતાનને જોવા ઈચ્છતા હતા. એકાદ જાગીરની બક્ષિસની ગલીપચી કરતી આશા સાથે તેઓ આવ્યા હતા. પણ જોયું તો સુંવારા સુલતાનને બદલે ત્યાં એક ફિલસુફ ઊભો હતો. આ રાજકાજનો પહાડ પહેલેથી કારો હતો, તમારા જેવા ધુમ્મસોથી વધારે કારો બનશે. ઔરત, સાઈ, બ્રાહ્મણ, બાળક તો રાજાના વગર પૂછે આશ્રિત. વાળ પાસે વેલો ગરાવશો મારા બહાદુર દોસ્તો, જાઓ અપગડી જાઓ અને સમસ્ત આલમને જાહેર કરો કે શેરશાહ હરેક ઔરતને નેક નજરથી નીરખે છે. એની જવાની જવાની છે, ન કે માખણ જે સહેજ તાપ લાગતા ઓગરવા લાગે. અને મારા પ્યારા દોસ્તો, ઘડી પહેલાં તમારો શેર તો મોતના વિચાર કરતો હતો. જે બાદશાહ થયો એનું મોત કારમું સમજવાનું. કઈ ઘડીએ કોઈ કાતિલ એને હલાલ કરશે એનો ભરોસો જ નહીં. એણે તો ચેતતા રહેવાનું. પેલી અફઘાન કહેવત છે કે મૃત્યુ અવશ્ય છે, પણ કફન માટે શક છે. આજે જો તમારા બતાવેલા માર્ગે ગયો હોત તો મને પણ મારા કફન માટે સંદેહ થાત. છતાં તમે મારા હિતેશીઓ છો. સજા કરવાનું દિલ થતું નથી. સજા એટલી કે કાલે સહસરામ ખાતે મારી બાપીકી જાગીરમાં મારા શબને દફન કરવા એક સુંદર મકબરો રચવો શરૂ કરાવો. આપ આપનું એ જ એક પ્રાયશ્ચિત, એના થોડા પાણા તમે પણ ઉચકજો. જે શાહી ઇમામની આશા હતી તે જરૂર મળશે. ફિલસુફ બનેલો સુલતાન ખંડમાં આંટા મારવા લાગ્યો. બાંદીઓ સ્તબ્ધ બની ખડી હતી. તેઓ જાણતી હતી કે આજ ખંડમાં કોણ જાણે કેટલીય સૌંદર્યભરી નારીઓ, સુહાગણો, કુમારિકાઓના શિયર છડેચોક લૂંટાયા હતા. આ પથ્થરોને જો વાચા આવે તો, પ્રજા જો ઇન્સાફ કરવાની તાકાત મેળવે તો કોણ જાણે કેટલાય શાહી કુટુંબો જલ્લાદોને હવાલે થાય. પણ અબરાઓની પુકારો, એમના આક્રંદો, જરિયાની જામાઓ, વિજયમત જય જયકારો, તોપોના ધડાકા અને સિપાહીઓના સંગીનો છુપાવી દેતા હતા. એ જ બાંદીઓ આજે કોઈ જોગી જતીનો અવતાર જોતી હતી. જૂની આંખે નવો તમાશો ભારતી હતી. બાંદી સેનાપતિ ખવાસખાનને મારા તરફથી કહેજે કે આ બેગમ સાહેબાને માનપાન સાથે આગ્રા મોકલી આપે. શેરશાહનો દુશ્મનનું હુમાયું છે, હુમાયુંની બેગમ નહીં. મર્દનો દુશ્મન મર્દ જ હોય. બેગમ સાહેબા પધારો, કંઈ તકલીફ પડી હોય તો બંગાળનો સુલતાન માફી ચાહે છે. સુંદર બેગમ સ્તબ્ધ ખડી હતી. અચાનક એના હાથમાંથી કંઈ સરી પડ્યું. એને એ પગ નીચે દબાવવા પ્રયત્ન કરવા લાગી, પણ સિપાહી શેરશાહની વેધક નજર એ ચૂકાવી ન શકી. સુલતાને આગળ વધી ઝડપથી એ વસ્તુ લઈ લીધી. નાની સુંદર રમકડા જેવી એ કટાર હતી. આ સૌંદર્યભરી સ્ત્રી એને કમર પર છુપાવીને અહીં આવી હતી. જ્યારે પુરુષ માત્રે બેશરમ બની એને કસાઈના હાથમાં જબ્બે થવા સોંપી, ત્યારે આ અનાથ અબરાએ આવડી નાનકડી કટાર પર ખૂબ મોટો ઇતબાર રાખ્યો હતો. શાબાશ, ખૂબસૂરત ઔરત, ડરીશ નહીં, હું શાબાશી આપું છું. દરેક ઔરત જો પોતાના સૌંદર્યની છટા સાથે આટલી નાની એવી કાતિલ કટાર રાખે તો અડધી દુનિયાના પાપમાંથી ઉગરી જાય. દુનિયાને ઔરતનું રૂપ આંકડા પરનું મદ ન લાગે. રસ્તે જનારો એને છંછેડવાની કદી હિંમત ન કરે. સુલતાન, એ તમારા ખૂન માટે નહોતી, મારા નાશ માટે મેં રાખી હતી. મારી અસ્મત આબરૂ બચાવવાનો બીજો કોઈ રસ્તો ન દેખાત તો એનાથી ફિકર નહીં. જાલિમોના નાશ માટે અગર ખરગોશ સસલું શિંગડું ઉગાડે તો એનો ગુનો નથી, જાલિમનો ગુનો છે. અને એ માટે ખરગોશ શિક્ષાને યોગ્ય નથી, જાલિમ જ છે. બેગમ સાહેબા, મને તમારા તરફ માન પેદા થાય છે. બાદશાહ બાર્બરના વંશને આજે તમે ઉજરો કર્યો, એ વંશની જ એક સુંદર કહાણી તમને સંભળાવું. બાદશાહ બાબરના નાની માનીમાં ઈશાના દૌલત બેગમને તમે ન મત જાણો. જેમ કોઈ મોટા ચક્રને એક નાની એવી ખીલી જાળવે છે અને ચલાવે છે, તેમ બાદશાહનો ને સુલતાનોના જયકારની પાછળ એવી કોઈ અજાણી વ્યક્તિનું સમર્પણ ખડું હોય છે. મોર પીંછાથી ઉજરો છે, પીંછા મોરથી ઉજરા છે. બાદશાહ બાબરને મહાન સ્થિતિએ લઈ જનાર, પ્રેરણાના અમી પાનાર આ ઈશાના દૌલત બેગમનું વૃત્તાંત મેં બાદશાહ બાબરના મુખેથી અનેક વાર સાંભળ્યું છે. એકવાર તમારી જેમ એને પણ બન્યું, વિજેતાએ રણ મેદાનમાંથી ઘસડી લાવી એને પોતાને ત્યાં કેદ કરી રંગભરી રાતે પોતાના મંત્રીને અર્પણ કરી. પણ ઈશાન દૌલત બેગમ અલ્લાહે બક્ષેલા ઔરતના ગુણોથી વિભૂષિત હતી. એણે પણ એ રાતે રંગ રાખ્યો. પોતાની ઇજ્જત લૂંટવા આવેલ એ મંત્રીને ઘરે ચીપ દઈને મારી નાખ્યો અને એનું મરદું રાજમાર્ગ પર ફેંક્યું. સાથે સાથે વિજેતા બાદશાહને કહેવડાવ્યું, મારા સિંહના રક્ષણ માટે મેં આ પુરુષની હત્યા કરી છે, હવે તમારી ઈચ્છા હોય તો તમે મારી હત્યા કરી શકો છો. બેગમ સાહેબા, આવી પાક ઔરતો હોય તો બાદશાહ બાબર જેવા વીર નરો દુનિયાને મળે, આવી ઔરતો હોય તો આજે હિન્દમાં આ બાબતના હલકા લેખાતા ભરોસાપાત્ર ન મનાતા મુસલમાન બાદશાહો સૌ કોઈને પ્યારા લાગે. દુશ્મનના બાપની અને એના વંશની આટલી પ્રશંસા! બેગમ આ અદ્ભુત નર પર આફરીન થતી હતી. બીજાના ગુણોની પ્રશંસા બીજા કરતાં પોતાનું ભલું કરે છે. બેગમ સાહેબા, હવે સુખેથી પધારો, બીજું કામ હોય તો જરૂર ફરમાવજો. બેગમ સ્તબ્ધ ખડી રહી. એણે આવો મર્દ પુરુષ આજે જ નિહાળ્યો હતો. ઇતિહાસના આ અજોડ કિસ્સાને જ્યારે આસમાનના સિતારા પોતાના દફતરમાં સદાને માટે અમર બનાવી રહ્યા હતા ત્યારે દુશ્મનને કતલ કરવાના ઈરાદે આવેલી બાદશાહ હુમાયુની બેગમ સ્વયં કતલ થઈ ગઈ હતી. બાંદીઓ તો સ્તબ્ધ બની ગઈ હતી અને અમીર ઉમરાઓ તો ખરેખર કાપોતોય છાંટો લોહી ન નીકળે તેવા રૂની દોરી પૂણી જેવા બની ગયા હતા. અને દોરી પૂણી જેવો ચંદ્ર નગરને માથે અમી વર્ષા કરી રહ્યો હતો. પડદા પાછળનો પુરુષ 17, કસ્તુરીનો 400,000 કોશિશ કરે પણ પકડાઈ જવાનો જાવા મર્દ હેમરાજની આજ કોણ પ્રશંસા કરતું નથી. એના વ્યૂ, એની રાજશેત્રંજ, એની ગદસેના સામે આજે દુનિયાના મુસદ્દીઓ હાર કબૂલી ગયા છે. સવારના પ્રકાશમાં ગજસારાના મહાન દ્વારને આવરી લેતા બે મોટા પડછાયા ધીરે ધીરે વાતો કરતા ફરતા હતા. માટીના ઢગલાનો ગમે તેટલો મોટો ડુંગર બનાવો પણ આખરે તો તે માટી જ ને. પાણીના કુંજોને હીરાના ઘેરથી મઢી લો પણ આખર કુંજો જ ને. જાતને માથે તે ભાત પડે, વાણિયો તે વાણિયો, વાણિયાના નામથી તો ધરતી ધ્રુજે છે. આજ મારી આખી અફઘાન સેના બન્યાના નામ પર પાગલ થઈ નાચી ઉઠે છે. અરે એની સાથે કામ કરવામાં માન સમજે છે. હેમરાજ પાણીના રેલાને સૌ કોઈ ઓરંગી શકે છે પણ પાણીના પૂરને ઓરંગવાની હિંમત કોણ કરી શકે છે? ન કોઈ ખિતાબ, ન કોઈ શાહી દરજ્જો, દરજા વગરનો માનવી આટલું માન પામી શકે? ખરેખર જેને ખુદાએ તમામ ખૂબીઓ આપી એને વરી ઉપાધિ કે અલંકારની શી જરૂર? હેમરાજ જુઠ્ઠું ન માનો તો તુર્કસ્તાનને અફઘાનિસ્તાનથી આવતા સિપાહીઓ મારા કરતા બન્યાના પરાક્રમની અદ્ભુત કથાઓ કરે છે. લોક જબાન શેરશાહ કરતા એના છુપા મિત્રને વધુ માનની નવજોશ કરે છે. વાત કરનાર બાદશાહ હતો. આ નવાજેશ કદાચ મારો નવો માર્ગ મુકરર કરશે. પિતાજીનો આજે પત્ર છે, મારા ચોર પગલા એમણે પારખી લીધા છે. મને ઉત્સાહ આપનાર પેલા જતીજીને એમણે રોકડું પરખાવી દીધું છે. અરે તેઓ કહે છે કે બંગાળના નાના ગામડાની પનિહારીઓ શેરશાહના છુપા મિત્રના સુરાતાનની વાતો કરે છે અને હું ચમકી ઉઠું છું. અરે રે, મારો પુત્ર દુનિયાના ફેરામાં પડી ગયો, ખૂની રાજદ્વારી શતરંજનો ખેલાડી થઈ ગયો અને એમ થયું તો આશા ભર્યો બાપ પોતાના બુઢાપાના આધારસમો બેટો ખોસે. એક હસરતભરી સ્ત્રી પોતાના પતિને ગુમાવશે, એક ખીલતી કરી જેવો પુત્ર પિતાને નજરે નહીં નિરખે. માટે બેટા એ રાહથી પાછો ફર, એ દરબારોમાં આપણા બેસણા ન હોય, એ કાંટારા તાજ આપણને ન શોભે. કઈ વાતની કમીના શ્રેષ્ઠી રાજપાલજીને ત્યાં છે કે એનો પુત્ર આવી રીતે જાનને જોખમમાં નાખતો પડે? વાત કરતા હેમરાજે કહ્યું, પેલી કહેવત છે ને કે કાગડાએ મુલક વેરાન કર્યો, ચંડુલ બદનામ થયું, શેરશાહે બધો દોષ પોતાના પર લઈ લીધો. બદનામીનો સવાલ નથી, એ કામનો આપણો નિર્ધાર હતો એ પૂરો થયો. સાપના અંકોડા તૂટી ગયા, આજે નહીં તો કાલે એ બાકી રહેલા માર્ગમાંથી દૂર થશે જ. આ બન્યાની દુઆ છે કે આ તખ્ત અને તાજ બિંબિન તપો મારા સુલતાન કુંદનદેવીને યુવરાજ દિલ્હીથી નીકળી ચૂક્યા છે, ઝવેરાતનો ધંધો સમેટી લીધો છે, પિતાજી પાસે બંગારમાં જાય છે, ત્યાંથી રેવારી નામના રજપૂતાનાના ગામમાં જવાની ઈચ્છા છે, તેઓના આવવાની ઘડીઓ ગણાય છે, મારે જવું પડશે, હવા પણ તૈયાર થઈ રહ્યો છે. હવા તૈયાર થઈ રહ્યો છે અને તમારે જવું પડશે, પછી આ બાદશાહી કોણ કરશે? મારો શેર હિન્દુસ્તાનની પાતશાહી તારા જેવા શેરોને જ વરી છે. મેં હુમાયુનની બેગમની વાત સાંભળી છે, ત્યારથી મારું દિલ ફૂલી ફૂલીને ઢોલ બની ગયું છે. દિન રાત આવી અમર ગાથાઓ ગાવા નિર્જીવ ઢોલ બનવું પડે તોય મને મંજૂર છે. સ્ત્રીઓની બાબતમાં મુસલમાન બાદશાહોની કેટકેટલી અપ્રતિષ્ઠા અને હિન્દુઓ સ્ત્રીઓની બાબતમાં કેટલા ચુસ્ત, એકબીજાને એકબીજા પર ભરોસો જ નહીં. હાર્તો રજપૂત રાજા આખા સ્ત્રી કુળની કતલ કરીને કેસરિયા કરે, હિન્દીઓ સ્ત્રીની ઇજ્જતને પોતાના જીવથી રક્ષે. મને તો એ જ સમજાતું નથી કે શું ઈરાની સ્ત્રીઓ સૌંદર્યનો ઓછો અવતાર છે? શું તુર્કી અફઘાન રમણી કમ રૂપવતી છે કે આ બાદશાહો સ્વચ્છંદતાને પોતાની બનાવતા હશે? ચાર ચાર ઔરતો કરવાની છૂટ મેળવનારાઓ અધર્મના માર્ગ સામે કેમ જોતા હશે? મારા શાહ, ઔરત સ્ત્રી એ તો હિન્દની ધરતીનો અજબ કોયડો છે. ગરીબ ગાય જેવી પ્રજા બધુંય સહે છે, મારો કાપો તોય એ નમતી રહે છે, પણ સ્ત્રીની બાબતમાં સેજ પણ નમતું તોરાતી નથી. હિન્દુ દેવ હોય કે ન હોય, હિન્દુ સ્ત્રી દેવીનું બિરુદ વરી છે. એ દેવીઓને તે નિર્ભય કરી આજે તો બંગાર બિહારની નવોડાઓ શેરના રાસડા લઈ રહી છે, અને શેર કોના રાસડા લેશે? દુનિયાની તારીખમાં ન થયેલી દોસ્તીને કયો કવિ કયો શાયર બિરદાવશે? ઉજરી કીર્તિને બિરદાવનારની જરૂર નથી, સારા ગવૈયાને સૂર આપોઆપ આવી મળે છે, એમ સારા રાજકર્તાને કુદરત બધી સગવડ આપે છે. આજે હિન્દના રજપૂત રાજાઓ અંતઃપુરની ગૂંચોમાં જ ગૂંચવાઈ રહ્યા છે. મોટા મોટા અંતઃપુરો જ્યારે એમને દેહ પર થયેલ ખરજવાની જેમ પહેલાં ખણવાની મજા અને પછી સદાની મુસીબત આપી રહ્યા છે, ત્યારે એક મુસલમાન બાદશાહ આટલી દિલાવરી બતાવે તો હિન્દુ પ્રજા એને પ્યાર જ કરે. જેણે સ્ત્રીના આકર્ષણ પર વિજય મેળવ્યો એણે અડધી બાદશાહી પર વિજય મેળવ્યો. અચાનક બહાર ઘોડા હણહણવાનો અને પાલખી ઉતરવાનો અવાજ આવ્યો. યુગરાજ અને કુંદન આવી પહોંચ્યા લાગે છે. બંને જણા દ્વાર તરફ જોઈ રહ્યા, પણ આવનારાઓને આવતા વિલંબ લાગ્યો. હવાની સાથે વાતો કરતા લાગે છે, જુઓ ને હવા હર્ષની કિકિયારીઓ નાખી રહ્યો છે. કુંદન અને યુગરાજ પર એ અદ્ભુત પ્યાર ધરાવે છે. થોડી વારમાં યુગરાજ આવ્યો. એના ચહેરા પર અપાર શ્રમના ચિહ્ન હતા. કુંદન દેવી બાજુના ખંડમાં ચાલી ગઈ હતી. એણે સદા શેરશાહની અદબ જાળવી હતી. યુગરાજજી કુશળ છો ને? સુલતાન શહેનશાહે પ્રશ્ન કર્યો. આપની દયા, પણ સુલતાન સાહેબ પ્રવાસનો ખૂબ ત્રાસ છે. હુમાયું ફરીથી સજજ થયો લાગે છે. આખો માર્ગ લશ્કરી અવર જવરથી ખીચ્યો ખીચ છે. ન પથ્થર નરમ થશે, ન દુશ્મન દોસ્ત થશે. યુવરાજ, અમે તમારા મુખેથી આ સમાચાર સાંભળવાની રાહમાં જ હતા. પિતાજી, ત્રણેય ભાઈ એકત્ર થવાનું સંભળાય છે. દેશ દેશના મોગલ સૈનિકો આગ્રામાં એકઠા થઈ રહ્યા છે. તોપખાનું હુમાયુના મસિયાઈભાઈ મિર્ઝા હૈદર જેવા નિષ્ણાતના હાથ નીચે મુકાયું છે. લડાઈ જબરજસ્ત થશે એમ લાગે છે. યુગરાજે પોતાનો અભિપ્રાય આપ્યો. જબરજસ્ત યુગરાજજી, બંગાળનો સુલતાન પણ પોતે કરેલી પ્રતિજ્ઞા પૂરી કરશે. મોગલોનો સત્યનાશ વારશે. એક દાડો સાફ કરેલા ઘઉંમાં કાંકરા શોધી શકશો, પણ હિન્દમાં મોગલ બચ્ચો શોધ્યો નહીં મળે. સુલતાન બનેલો શેરશાહ એકદમ ઉશ્કેરાઈ ગયો. અને યુગરાજજી, લડાઈ પૂરી ન થાય ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું છે. મારે તમારી મદદની જરૂર રહેશે. સુલતાને વગર માંગે નિમંત્રણ આપી દીધું. શેરને સાથ કેવા? એકલો શેર એક પડકાર સાથે હજાર હરણાને હરાવી દેશે. હેમરાજે આમંત્રણનો બીજી રીતે ઇનકાર કરતા કહ્યું, શેરના કાતિલ નખ હાજર ન હોય તો શેર શું કરશે? પિતાજીને હું સંદેશો મોકલી આપું છું. પિતાજી નારાજ થશે, કહેશે કે કાજરની કોટડીમાં પ્રવેશેલો પુત્ર ભાગ્યે જ બહાર નીકળશે. વારું, જેવી વિધાતાની મરજી. બુડિયા ઉપર બે માસ આજથી જ શરૂ કરો. આ ફતેની શરણાઈઓ હવે કૂચની શરણાઈઓમાં પલટાવી નાખો. જાસૂસોને તાજા સમાચારો પહોંચાડવાના હુકમ આપો. એકવાર ફરી ફતેના મેદાનમાં કમાલ કરી બતાવીએ. અને જાસૂસોના જાસૂસ મહાન ગુપ્તચર કોણ બનશે? જેના નસીબમાં લખ્યું હશે તે. પણ આજે આપણી સ્થિતિ જુદી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પૂર્વાચિત્તા યદા શક્તિ બલહીના પ્રજાયતે સામ દામ વિદોયુક્ત સતદાસિત પ્રયત્નત. જે સેનાએ પૂર્વની લડાઈમાં બળ ખર્ચ્યું હોય અને તે શક્તિહીન જણાતી હોય તો તેણે લડાઈની રણભેરી ન બજાવતા સામ દામ ભેદથી શત્રુને વશ કરવો. નીતિશાસ્ત્રના વાક્ય કરતા આપણી સ્થિતિ કંઈક ભિન્ન છે. સામનો પ્રયોગ આપણે કરી ચૂક્યા જ છીએ. આદર સત્કાર ભર્યા પ્રીતિ વચનો અને વ્યર્થ મોટાઈ આપીને આપણે હુમાયુને હરાવી શક્યા છીએ. હવે એ રીતે છેતરાય તેમ નથી. દામથી સોના રૂપા અને અલંકારથી પાછો ફરે એવો આ દુશ્મન નથી. એકબીજાની હસ્તી મિટાવવાના શપથ સાથે મેદાને આવે છે. કામ કરી શકે તેવી નીતિ ભેદ નીતિ બાકી છે અને એ નીતિ જ કદાચ હુમાયુના નાશનું કારણ બનશે. આ ભેદ નીતિ જ આપણી યુદ્ધ નીતિને વિજય અપાવશે. વાલા સુલતાન, હું આજે આગ્રા તરફ જાઉં છું. યુગરાજ તમારી સાથે છે, સેના તૈયાર રાખજો. આગ્રા તરફ? વાઘની બોર્ડમાં માથું નાખતા સાવધ રહેજો. વાઘની બોર્ડ તો હવે જોઈ લીધી. આજે તો આગ્રાની પ્રજા શેરશાહ જેવો સુલતાન વાંચે છે. શેરશાહની ઉદારતા, એનો અદલ ઇન્સાફ, એનો પ્રજાપ્રેમ, એની કિસાનો પ્રત્યેની વર્તણૂક, આટલું જ મારે દરેક ઠેકાણે દર્શાવતા જવાનું છે. એના પ્રચંડ લશ્કરના પરાક્રમ, શેરખાનને વરેલી મંત્રસિદ્ધિઓ, એને વશ રહેલા જબ્બર ફિરસ્તાઓ, આ બધું જગે જગ જાહેર કરવું છે. શહેનશાહને પક્ષે રહેલા ફિરસ્તાઓ લોકોને એવું કહેશો? શેરશાહના વખાણ કરીને એને સાતમે આસમાન ચડાવશો? માં શા માટે નહીં? હિન્દુઓ રાજાને દેવ ગણે છે, મુસલમાનો ઈશ્વરનો પડછાયો લેખે છે. રાજાને પ્રજાનો દેવ બનાવવા આવો જરજરાટ પેદા કરવો જ રહ્યો. વળી આજ હિન્દુ પ્રજા શેરને જોઈ રાજા ભોજને યાદ કરે છે. એ રાજા ભોજની ગુણગાથાઓ જ માત્ર ગાવી છે. યુદ્ધમાં, જય પરાજયમાં મનોવિજ્ઞાન પણ ખૂબ કામ કરે છે. પ્રજાને શત્રુ રાજાની શાંતિ, ઇન્સાફ અને આબાદીનો નકશો ખેંચીને ચાલુ રાજ્યથી ઉદાસીન બનાવવી એવી પ્રજા પોતાના રાજાની વિપત્તિઓ વેરાએ શાંત ચિત્ત બેસી રહેવાની, લશ્કરના હૃદયને શત્રુ સેનાની પ્રચંડતા, સૈનિકો પ્રત્યેની શત્રુ રાજાની કદરદાની ને અદ્ભુત ચમત્કારો વાતોથી નિસ્તેજ અને કાયર બનાવી દેવું. મનથી હારેલું લશ્કર તનથી જલ્દી હારી જાય છે. અરે, એક બન્યાના ભેજાથી તો મોટા મોટા લશ્કર ધ્રુજે છે. લશ્કર તો ધ્રુજશે સુલતાન શેરશાહની વ્યૂહ કરાથી. ઘણી વ્યૂહ રચનાઓ જાણી છે, બાકી રહેલી હિન્દુ યોદ્ધાઓના અજય એવા વ્યૂહની થોડી વાતો કહી દઉં, પછી તો શેઠની શિખામણ જાપા સુધી. મેદાનમાં તો પોતાને સૂજે એ રીતે વર્તવાનું. સુલતાન શાસ્ત્રમાં કહ્યું છે કે જો ચારે તરફ ભય દેખાતો હોય તો રાજાએ પોતાનું સૈન્ય દંડવ્યૂહ આકારે રાખી આગળ ચાલવું. દંડવ્યૂહમાં આગળના ભાગમાં તેજસ્વી અમલદારોએ રહેવું, વચ્ચે રાજાએ અને પછવાડે સેનાધિપતિએ ગમે તે ઘડીએ આગળ વધવા સજ્જ થઈને રહેવું. લશ્કરના બંને પડખે હાથી, ઘોડા અને પાયદળ દંડની જેમ પથરાયેલા રાખવા. દંડવ્યૂહ પછી બીજો વ્યૂહ સકટ વ્યૂહ ગણાય છે. આ વ્યૂહ જો પાછળથી શત્રુનો ભય હોય તો યોજવો. આમાં અગ્રભાગમાં થોડી સેના અને પૃષ્ઠભાગમાં વધુ રાખવી. આ સેના યંત્રના માનવીની જેમ ફરી શકનારી હોવી જોઈએ. બે પડખા તરફ શત્રુનો ભય હોય તો તાક્ષર્ય કે સકર વ્યૂહ યોજવો. આગળ પાછળ ઘેરાવાનો ડર લાગે તો મકર વ્યૂહ ખૂબ કામ આપે છે. ફક્ત આગળ ભય હોય તો સૂચિ વ્યૂહ ગોઠવવો. દોરામાં પરોવેલા મોતીની મારા જેમ લશ્કરનો આ વ્યૂહ યોજવો જોઈએ. રાજા આપત્તિમાં હોય તો પદ્મવ્યૂહ ગોઠવવો. સુલતાન જૂના ઋષિ મુનિઓ આ બાબતમાં ઘણા ઊંડા ઉતરેલા છે. તેઓ સમજતા કે આ જગત દ્વંદ્વથી ભરપૂર છે, એમાં રાગ દ્વેષ વેર ઝેર ચાલ્યા જ કરવાના. એ રહેશે ત્યાં સુધી લડાઈઓ થયા જ કરવાની. આ લડાઈઓમાં મનુષ્ય ક્ષય કેમ ઓછો થાય અને વિજય કેમ સુલભ થાય, એ માટે જ આ બધી યોજનાઓ કરેલી છે. તેઓ તો સ્પષ્ટ કહે છે કે સામ દામ અને ભેદથી શત્રુ જીતી શકાતો હોય ત્યાં સુધી યુદ્ધ ન કરવું, કારણ કે યુદ્ધમાં વિજય અનિશ્ચિત છે, સૈન્યનો નાશ નિશ્ચિત છે. માટે કોઈ પણ ઉપાયથી લડાઈ દૂર રાખવી, અને લડાઈ કરવી પડે તો આ રીતે વ્યૂહથી કરવી. આ વ્યૂહ માટે 9 હાથી, 9 રથ, 27 ઘોડા, 45 પાયદળના એક એક ગુલમ અર્થાત જથ્થો રાખવાનું કહ્યું છે. આ ગુલામોને શંખ, ભેરી અને નોબતના અવાજોથી વારંવાર સેનામાં ગોઠવવાની તે વિખરાવાની ક્રિયા શીખવવામાં આવે છે. સામના, દામના અને ભેદન જેતુ શક્યાહ યદા રયઃ તદા યુદ્ધમ ન કર્તવ્યમ ભૂપાલેન કદાચન સંદિગ્ધો વિજયો યુદ્ધ સંદિગ્ધ પુરુષ ક્ષય સત સમન્યે શ્વી યુયોસુ ભૂપો યુદ્ધમ વિવિધ્યેત અહમ નનચી. આ ઝવેરી હેમરાજ યુદ્ધ નીતિનું જ્ઞાન પ્રગટ કરી રહ્યા હતા. એની વાતોમાં સ્વસ્થતા, ગંભીરતા અને તલસ્પર્શીપણું હતું. કોક કોક વાર રજ આ રીતે એ પોતાના અભ્યાસનું પ્રદર્શન કરતા. આ સિવાય પણ ચક્ર, સાગર, વજ્ર આદિ કેટલાક વ્યૂહ બતાવેલા છે. આ વ્યૂહમાં પણ દરેક સેનાપતિએ ખ્યાલ રાખવાનો છે કે તેણે ક્યારે ને કેવી રીતે લડવું. નિરર્થક શક્તિનો વ્યય અને બિનઉપયોગી ખર્ચાતી યુદ્ધ સામગ્રી મહાન સૈન્યને પણ પરાજય આપે છે. સપાટ પ્રદેશ પર તરવાર ભાલાવાળા સૈનિકોએ લડવું એવો નિયમ છે. જળ સ્થાનમાં વહાણ, હાથી વગેરેથી લડાઈ ચલાવવી, સમાન પૃથ્વીમાં રથ તથા ઘોડાઓ પર બેસી લડવું અને ઝાડપાનવાળા સ્થળોમાં તીર વગેરે દૂર ફેંકી શકાય તેવા શસ્ત્રોથી લડવું. આમાં આપણા જૂના લોકોને તોપોનો ઉપયોગ લક્ષમાં નહોતો. બાદશાહ બાબરે જ સૌ પ્રથમ તેનો ઉપયોગ કર્યો. માણસથી ઉચકાતી નરનાલા, ઊંટ પર વપરાતી ઝંઝાર, હાથી પર લઈ જવાતી ગજનાલા, ગાડામાં ખેંચાતી તોપ, આ બધી તોપોને વ્યૂહરચના સાથે સંગત કરવી. મારા શેર, કોકવાર આવી રીતે બોલવાનું મન થઈ જાય છે. હું જાણું છું કે મારો શેર ગમે તેવા સમરાંગણોમાં ફતેહ પામવાનું સાહસ કરે તેવો છે, છતાં દિલ છે, કંઈ દેવાય છે. કોણ જાણે છે કે આ ઇલમ ભર્યા દિલથી જ શેરશાહના આ સૂતા દિલમાં કેટકેટલી તમન્નાઓ જાગી છે. શત્રુ પાસેથી પણ વ્યૂહરચના જાણવાના આપણે શોખીન છીએ, તો આ તો મિત્ર કહે છે. હું આ બધું જોઉં છું, વિચારું છું. અત્યારે સમય વિચિત્ર છે. દુશ્મન દળ મજલ આગળ ધપતો આવે છે. આપ આપના કામે સીધાવો. હું આજે જ બધી આજ્ઞાઓ આપી દઉં છું અને પિતાજીને પણ લખી મોકલું છું. લખવાની આવશ્યકતા નથી. હવે તો તે વખતે તેમના દિલની શાંતિ કરી લેવાશે. રાજતંત્ર ચલાવનારનું ઘરતંત્ર એમ જ ચાલે. હું પ્રસ્થાનની તૈયારી કરી લઉં. કેટલાક જાણીતા જાસૂસો મારી સાથે આવશે. સુલતાન થોડી આડી અવરી વાર્તા પછી પાલખીમાં શાહી મહેલ તરફ રવાના થયો. હેમરાજ ઘણે દિવસે આવેલ કુંદન દેવીને મળવા અંદરના ખંડમાં ગયા. ચાર આંખો મળતા બંને જણ હસી રહ્યા. કુશળ છો ને? કુંદન દેવીએ અણિયારા નયનો નચાવતા કહ્યું. કેમ લાગે છે? બહુ જ સારું. તમારે કઈ વાતની કમી ના રહી છે? ગુપ્તખંડના છુપા સૈનિકને હવે તો મોટું મેદાન મળ્યું. હવે તો ન ઘરની, ન બારની, ન સ્ત્રીની, ન પુત્રની ચિંતા. કુંદન એમ શા માટે કહે છે? હેમરાજ આ પવિત્ર સ્ત્રીના શબ્દો પાસે ઢીલો પડી ગયો. શા માટે ન કહું? બાપુજી ખરું કહે છે કે બેટા કુંદન, તારે તો હવે વગર શોકે શોક્ય આવી. ઘેર તું રાહ જોઈને બેસી રહેજે. તારી આંખના કોળિયા રાહ જોઈ જોઈ બુજાઈ જશે. તોય તારો સાહેબો નહીં આવવાનો. પણ મારા જીવતા જીવત હું એમ નહીં થવા દઉં. પિતાજીને તેજ ચડાવ્યા લાગે છે. આખરે ગુનેગાર પકડાઈ ગયો. હેમરાજજીએ કૃત્રિમ રીતે ગુસ્સો કરતા કહ્યું. ગુનેગાર? હવે તો રાજમંત્રી બન્યા છો ને, આખરે ગુનેગાર કોણ એ શોધી કાઢજો. ઘરના ખૂણે પોતાના લાલ ચૂડા સામે જોઈને પતિના નામની મારા ફેરવતી બેસી રહેનાર રાંક અબરા ગુનેગાર કે બે દાડાના વાયદાએ જનાર અને બબ્બે માસ સુધી ન આવનાર ગુનેગાર? કુંદન, હું ગુનેગાર છું, કરી લેજે સજા કરવી હોય તે. મારા નાથ, મારી સજા, મારી સજા કહો કે પ્રાર્થના કહો, એક જ વાત કહું છું કે પાછા ઘેર ચાલો. તમારા વિશે કંઈ કંઈ અફવાઓ ચાલે છે, કોઈ રજપૂતાણી હોત તો આવી વાતોથી એને પોરસ ચડત, પણ આપણે એ માર્ગે નહીં. એ પાપે તો દિલ્હી છોડ્યું. ચાલો હવે તો પિતાજીની પાસે ચાલ્યા જઈએ, આપણા ગામમાં આપણા ઘરમાં શાંતિનો સૂકો રોટલો મળશે તો તે ખાઈને પણ પડ્યા રહીશું. કુંદન દેવીના મોટા લીંબુની ફાળ જેવા નેત્રોના ખૂણા લાલ બન્યા હતા, જાણે રૂપારી કંકાવટીમાં કેસર ગોરાતા હતા. કુંદન, તું સાચી છે, મેં આજે જ પ્રસ્થાનની તૈયારીઓ કરી હતી, પણ અધૂરો રહેલો મારો મિત્ર ધર્મ બજાવી લેવા સુલતાને ખૂબ આગ્રહ કર્યો. દુનિયામાં દોસ્તી કરી તો નિભાવી જાણવી, હવે થોડો વખત ધીરજ ધરી જા, પછી ચાલી નીકળશું. જાઓ, મારા શક્તિના ભંડારને જતા હું ક્યાં કોઈ દિવસ રોકું છું? હું જાણું છું કે તમને જોઈએ એવી દુનિયા નથી મળી. તમારા સાગર અહીંયાને કેટલો વિશાળપટ જોઈએ એ પણ હું જાણું છું, પણ મારા નાથ, ગાય તો ચારો માંગે, મોતી ન માંગે. મોતી ગમે તેવા સારા હોય, પણ એનાથી ગાયનું પેટ ન ભરાય. કૃપા કરીને એટલું ધ્યાનમાં રાખજો કે ગાયને ખાવા ઘાસ જોઈએ છે, મોતી નહીં. સમજુ સ્ત્રીએ પતિને ઠપકો આપીને રીઝવવા માંડ્યો. મારી કુંદન, મારો હેમ, અને આ સશક્ત દંપતિ અનેક દિવસોની વાતો અને અનેક રાતોનો વિયોગ જાણે થોડા એક કલાકમાં પૂરો કરવો હોય તેમ એકબીજામાં મશગુલ બની ગયા. અનેક રાતોની અતૃપ્તિ સાથે આવેલી એ એક રાત સ્વપ્નની જેમ ખતમ થઈ. સવારે સાહેબો ચાલી નીકળ્યો. સુહાગણ નારી વિઘ્ન નિવારણ માટે ઈષ્ટદેવને પ્રાર્થી રહી. એ સર્વા કાન રાખીને ફરતી અને લોકવાણી ઝીલતી. લોકો વાતો કરતા કે આ વખતે બાદશાહ હુમાયુ ચાર ગણું સૈન્ય લઈને ઘસ્યો આવે છે. બાર બાર મણના ગોરા ફેંકનારી તોપો એની સાથે છે. યમદૂત જેવો મિર્ઝા હૈદર સાથે છે. હુમાયુના કુશળ સેનાપતિ બહેરામ ખાએ વ્યૂહરચના કરી છે. બાબરના જમાનાના કુશળ યોદ્ધા તારદી બેગે સેનાના બે પડખા સંભાળ્યા છે. નાની જંજારોને બંદૂકોનો તો કંઈ પાર નથી, અને ઘોડા તે કેટલા! એમની ખરીઓની દૂરથી દિશાઓ ઢંકાઈ જાય છે. જબરજસ્ત સેનાપતિ હિંડાલ પાયદર લશ્કરનો વડો બન્યો છે. મિર્ઝા અસ્કરીએ જીવના જોખમે શેરશાહને કચડી નાખવાના પાક અલ્લાના નામે આકરા કસમ ખાધા છે. મિર્ઝા સુલતાને તૈમૂર વંશના નામાંકિત યોદ્ધાએ પોતાનું અજય લશ્કર આગળ રાખ્યું છે. ખુદ રાજાધિરાજ હુમાયુ પણ હાથીએ ચડી ડંકા નિશાન ગગડાવતો આવી રહ્યો છે. પંજાબમાં બેઠો બેઠો અફઘાનોનો કામરાન પણ મદદ મોકલી રહ્યો છે. ત્રાહિમામ ત્રાહિમામ, દેશે દેશ ત્રાસી ઉઠ્યો છે. કૂવાના પાણી ખૂટ્યા છે, ખેતરના ધાન્ય ખૂટ્યા છે, ગામના ગામ ઉજ્જડ બન્યા છે. શું ધૂમ ધડાકા અને તોપ ભડાકા! આ તરફથી બંગારમાંથી શેર પણ બહાર નીકળ્યો છે. હવે ખરી મુઠભેડ થશે, પણ આ તે શેર કે શિયાર! એણે પોતાની જબરજસ્ત સેનાની વાતો તો ઘણી કરી, પણ અત્યારે તો ઠરી ગયો લાગે છે. એ અફઘાન સેનાનીઓ, એ પૂરબિયા બંદૂકચીઓ જાત જાતની તોપો અને બાત બાતના શસ્ત્રો કંઈક ઠંડી રીતે આગળ વધી રહ્યા છે. નથી જોશ દેખાતું, નથી જનુન જણાતું. અરે રે, ભલો આદમી હુમાયુના ઝપાટે ચડી જશે, ચાર દાડાનું એનું રામરાજ્ય એક સ્વપ્ન બની જશે, અને પાછા એ રામ એના એ કર અને બળનો મેદાનમાં મુકાબલો થતો હતો.